આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર મિતલ પટેલ વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. આર્થિક સર્વેક્ષણમાં નાણાંકીય વર્ષ 2024-25માં ભારતનો જીડીપીનો વૃદ્ધિદર 6.5%-7% રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો. આવતીકાલે અંદાજપત્ર રજૂ થશે. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થી સલામત વતન પરત ફર્યા. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. મકાઈના પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકે માર્ગદર્શિકા જાહેર કરી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે વધુ 3 બાળકના શંકાસ્પદ મોત. અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ. સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત. દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ ખાબક્યો. સમાચાર વિગતવાર. આજથી સંસદના બજેટ સત્રનો પ્રારંભ થયો છે. આવતીકાલે નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરતા પહેલા કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં વર્ષ 2023-24નું આર્થિક સર્વેક્ષણ રજૂ કર્યું. નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક જીડીપીનો વૃદ્ધિદર 6.5%-7% અંદાજવામાં આવ્યો છે. સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે અનિશ્ચિત વૈશ્વિક આર્થિક સ્થિતિ છતાં નાણાકીય વર્ષ 2023-24માં સ્થાનિક વૃદ્ધિના ચાલકબળોએ ભારતની આર્થિક વૃદ્ધિને ટેકો આપ્યો હતો. ચાલુ નાણાકીય વર્ષમાં 4.5% અને આગામી નાણાકીય વર્ષમાં 4.1% ફુગાવો રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. સર્વેમાં જણાવ્યા પ્રમાણે ચીજવસ્તુઓ અને સેવાઓમાં વધારો થવાની સંભાવના છે. હવામાન વિભાગની સામાન્ય વરસાદની આગાહી અને નૈઋત્યના ચોમાસાના સંતોષજનક વ્યાપને પગલે કૃષિ ક્ષેત્રનો દેખાવ સુધરવાની અને ગ્રામીણ માંગમાં વધારો થવાની સંભાવના છે. લોકસભામાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આવતીકાલે વર્ષ 2024-25 માટેનું અંદાજપત્ર રજૂ કરશે. આ અંદાજપત્રમાં ગુજરાતના ભરૂચમાં આવેલા કેમિકલ ઉદ્યોગોની શું અપેક્ષાઓ છે આ અંગે વાત કરતા દહેજ ઔદ્યોગિક મહામંડળના પ્રમુખ સુનિલ ભટ્ટે આ મુજબ જણાવ્યું હતું.
રિન્યુએબલ એનર્જી જેમ કે સોલર અને વેલ જયારે કોઈ પણ રાજ્યમાં એને સ્થાપન કરવાની પરવાનગી આપવામાં આવે અને ત્યારે કોઈ પણ જાતનો સર્વિસ ચાર્જ ન લે અને નો જે લોસ હોય એ આવનારા 5 વર્ષ સુધી ન માંગે એવી સારી સ્કીમ આપવામાં આવે એ ઇન્વેસ્ટરો માટે બહુ સાનુકૂળ રહેશે. તદુપરાંત દહેજ જે છે એ ઇસીપીએના લોન છે અને અહીંયા એક કોમન કાર્ગો ટર્મિનલ સ્થાપવામાં આવે સરકાર દ્વારા એવી એક લાગણી છે. કારણ કે અહીંયાથી કોઈ પણ મટીરીયલ નહીં અગર મોકલવું હોય એક્સપોર્ટ કરવું હોય તો મુંદ્રા નવા સેવા મુંબઈ અથવા તો હજીરા પોર્ટ જવું પડે છે અને જેનાથી ટ્રાન્સપોર્ટેશનની કોસ્ટ તો થાય છે સાથે સાથે ટ્રાફિકની પણ મોટી સમસ્યા થઈ જાય છે. એવા સંજોગોમાં ઇકોનોમિકલ વાયબિલિટી માટે અગર આ કાર્ગો ટર્મિનલ દહેજમાં બનાવવામાં આવે તો એ ઘણો ફાયદાકારક હશે.
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયાસોને પગલે સલામત વતન પરત ફર્યા છે, જ્યારે અન્ય 11 વિદ્યાર્થીઓને પરત લાવવા માટેના પ્રયત્નો ચાલુ છે. સત્તાવાર યાદીના જણાવ્યા મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બિનનિવાસી ગુજરાતી ફાઉન્ડેશનને આપેલી સૂચનાને પગલે ફસાયેલા વિદ્યાર્થીઓની વિગતો મેળવવા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે. આજે પરત ફરેલા વિદ્યાર્થીઓમાં ભરૂચના 7, અમદાવાદ અને ભાવનગરના 2-2 તથા અમરેલી મહેસાણા તથા પાટણના 1-1 એમ કુલ 14 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ભૂતાનના રાજા જીગ્મી ખેસર નામગેલ વાંગચુક અને પ્રધાનમંત્રી શ્રી શેરિંગ તોબગે આજે એકતાનગર ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. ભૂતાનના રાજા સાથેના પ્રતિનિધિમંડળનું ભૂતાનના પરંપરાગત વસ્ત્ર પરિધાનમાં અને ગરબાની પ્રસ્તુતિ સાથે સ્વાગત કરવામાં આવ્યું. તમામ મહાનુભાવોને વોલ ઓફ યુનિટીથી માહિતગાર કરાયા હતા. ઉલ્લેખનીય છે કે કોઈપણ દેશના રાજા અને પ્રધાનમંત્રીની એક સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ પહેલી મુલાકાત છે. રાજ્યમાં મકાઈ પાકને રોગમુક્ત રાખવા ખેતી નિયામકની કચેરીએ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. આ માર્ગદર્શિકા મુજબ ખેડૂતોએ મકાઈના પાકને પાનના સુકારા તેમજ તડછારો જેવા રોગથી રક્ષણ આપવા રોગમુક્ત બિયારણ ઉપયોગમાં લેવું જોઈએ તેમજ મકાઈની રોગ પ્રતિકારક જાતોનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ દર વર્ષે પાકની ફેરબદલી કરવી પણ હિતાવહ હોવાની સલાહ આપવામાં આવી છે. ખેતી નિયામક કચેરીની યાદીમાં જણાવ્યા મુજબ ખેડૂતોએ મકાઈની ગંગા સફેદ 2-11, ગુજરાત મકાઈ 2-4-6, નર્મદા મોતી ગંગા 5, ડેક્કન 10, શ્વેતા નવીન અને જવાહર જેવી રોગ પ્રતિકારક જાતોની વાવણી કરવી જોઈએ. મકાઈમાં ઈયળના નિયંત્રણ માટે મગ, અડદ, તુવેર અને ચોળા આંતરપાક તરીકે વાવવા જોઈએ. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો. રાજ્યમાં આજે ચાંદીપુરા વાયરસને કારણે વધુ 3 બાળકના શંકાસ્પદ મોત થયા છે. આ સાથે જ મૃત્યુઆંક 30થી વધુ થયો છે. હાલમાં રાજ્યમાં ચાંદીપુરાના શંકાસ્પદ કુલ 84 કેસ છે. બનાસકાંઠાના સુઈગામ, રાજકોટમાં ગોંડલ તાલુકાના રાણસિકી તથા સુરતમાં એક બાળકોના મોત થયા છે. સુરતમાં ચાંદીપુરાના શંકાસ્પદ કેસમાં 11 વર્ષીય બાળકીનું, જ્યારે રાજકોટમાં ગોંડલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 7 વર્ષના બાળકનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઉપરાંત બનાસકાંઠાના સુઈગામમાં ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી તરીકે સારવાર હેઠળ રહેલા દર્દીનું આજે હોસ્પિટલમાં મોત થયું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના ખારાઘોડા જૂના ગામ, મૂળી તાલુકાના લીયા ગામ અને ચુડા ગામમાં ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેને પગલે ત્રણેય તાલુકામાં 255 જેટલી આરોગ્ય ટુકડી દેખરેખની કામગીરી કરી રહી છે. મહેસાણામાં પણ ચાંદીપુરા વાયરસને અટકાવવા જિલ્લાની 477 આરોગ્યની ટુકડીઓએ 243 ગામમાં 1,54,786 ઘરોમાં સર્વે કર્યો હતો. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સત્તાવાર આંકડા મુજબ આજે સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 147 જેટલા તાલુકાઓમાં હળવોથી ભારે વરસાદ નોંધાયો. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ખાતે આજે રાજ્યનો સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના માણાવદર, વિસાવદર, માળિયાહાટીના દ્વારકા, ઉપલેટા પંથકોમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. દક્ષિણ ગુજરાતના પલસાણા, બારડોલી, કામરેજ, કપરાડા, માંડવી, વાપી સહિતના પંથકોમાં પણ 4 ઇંચથી વધુ વરસાદ થયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના પાનેલી ગામમાં ભારે વરસાદને કારણે બેટમાં ફેરવાઈ ગયું હતું. અહીં એનડીઆરએફની ટુકડીએ તાત્કાલિક પહોંચી વાડી વિસ્તારમાં ફસાયેલા 3 ખેડૂતને બચાવી લીધા હતા. વાયુસેનાના હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે જામનગર જિલ્લાનો રૂપાવટી ડેમ 80% ભરાઈ જતા નીચાણવાળા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને માલ મિલકતને સલામત સ્થળે ખસેડવા અપીલ કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ સંજીવ મહેતા.
જૂનાગઢ શહેર સહિત જિલ્લામાં સતત 4થા દિવસે અવિરત મેઘ સવારી ચાલુ રહી છે, જેને કારણે જૂનાગઢ જિલ્લાના અનેક તાલુકાઓના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના જણાવ્યા અનુસાર જિલ્લાના 48 ગામો અત્યારે સંપર્ક વિહોણા બન્યા છે, જ્યારે સૌથી વધુ માણાવદરમાં 8 ઇંચ વરસાદ વરસતા 1100 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. જિલ્લાના 19 ડેમમાંથી 24 ડેમ ઓવરફ્લો થઈ ગયા છે, જ્યારે કૃષિ વીજ જોડાણોના 18 ગામોમાં અત્યારે વીજ પ્રવાહ કામ ચલાવ બંધ કરવામાં આવ્યો છે. જૂનાગઢથી સંજીવ મહેતા.
પોરબંદરના અમારા પ્રતિનિધિ મહેશ લુક્કા જણાવે છે કે ખંભાળા અને ફોદાળા ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના 14 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. વરસાદને પગલે હવાઈ સેવા પણ અસરગ્રસ્ત થઈ છે. સુરતના હવાઈ મથક ખાતે ખાનગી કંપનીના વિમાનના પાયલટે ઓછી વિઝીબિલિટી વચ્ચે પણ વિમાનનું સફળ ઉતરાણ કરાવ્યું હતું. ઇન્દોરથી સુરત આવી રહેલું આ વિમાન વરસાદને કારણે ઉતરાણમાં મુશ્કેલી થઈ હતી. દરમિયાન 1 કલાક હવામાં વિમાન ફેરવ્યા બાદ સલામત રીતે વિમાનનું ઉતરાણ કરાયું હતું. રાજ્યમાં આવતીકાલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 24 જુલાઈએ અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. અને હવે સાંભળીએ રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. સિલવાસા ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે એલએલબી અને એલએલએમના બીજી બેચના નવા વિદ્યાર્થીઓને આવકારવા માટે પ્રી ફ્રેશર્સ વીકની ઉજવણી કરવામાં આવી. મહીસાગરમાં ઓછા વરસાદને કારણે જિલ્લા કોંગ્રેસે સિંચાઈ માટે પાણી અને વીજળીની માંગને લઈ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. મહીસાગરના લુણાવાડા મોડાસા હાઇવે પર અકસ્માતમાં કાર ચાલકનું ઘટના સ્થળે મોત. ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલે રાજ્યના નાસ્તા ફરતા 9 આરોપીઓ માટે વોરંટ જાહેર કર્યું. અને વલસાડ શહેરના મોગરાવાડીના દેસાઈવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાન ધરાશાયી થયું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2024-25માં ભારતનો જીડીપીનો વૃદ્ધિદર 6.5%થી 7% રહેવાનો અંદાજ વ્યક્ત કરાયો. આવતીકાલે અંદાજપત્ર રજૂ થશે. બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે અટવાઈ ગયેલા રાજ્યના 14 વિદ્યાર્થીઓ સલામત વતન પરત ફર્યા. ભૂતાનના રાજા અને પ્રધાનમંત્રીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. રાજ્યમાં ચાંદીપુરા વાયરસને કારણે વધુ 3 બાળકના શંકાસ્પદ મોત અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ. સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત. દ્વારકાના કલ્યાણપુરમાં 11 ઇંચ વરસાદ વરસ્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.